સ્વામીશ્રીને ભલામણ કરી. બીજે દિવસ સવારે સ્વામીશ્રીએ નાહવાનું પૂછ્યું તોય શુદ્ધિ નહીં, પણ સંતોએ ધીરે ધીરે નવરાવ્યા. તે વખતે એટલું બોલ્યા છે, સ્વામી મને ગોળનું પાણી પાવ તો ઠીક. આ વચન સાંભળતા જ સંતોએ ગોળનું પાણી ઘણીવાર ગાળી મહારાજને જમાડીને પાયું, પણ તેનાથી તો નાહવાનું વધુ થઈ ગયું. એક તો શરીરમાં તાપ ને બીજું જાજીવાર દિશાએ જવાનું થયું એટલે અશક્તિ વધતી ગઈ. પછી તો ઉઠાડતા પરાણે ઉઠાય, લથડી આવી જાય. આવું જોઈ સંતોએ લાકડાની માચીમાં બેસાડી લઈ જવા લાવવાનું રાખ્યું. એકવાર પોતે જરા શુદ્ધિમાં આવ્યા ત્યારે સ્વામીશ્રીને પાસે બોલાવીને ભલામણ કરી છે, તમે અથવા જે સંતો મારી પાસે રહેતા હો તેને મારે એટલું કહેવાનું છે કે મને હવે દેહની સ્મૃતિ રહેતી નથી. એ વાતનું તો કાંઈ નહીં, કેમ કે આપણે સૌએ મહારાજની મરજી હોય તેમ રહેવાનું છે, પણ તમે સંત હરિભક્તોને એટલું કહી રાખજો કે મારા શરીરની ગમે તેવી સ્થિતિ હોય તો પણ મને કોઈ દિવસ નવરાવ્યા વિના ને મહારાજના દર્શન કરાવ્યા વિના રાખશો નહીં. એમ કહી નેત્ર મીંચી ગયા. આ વચનથી રોજ સવારમાં સંતો બેઠા કરે, માચીમાં બેસાડી બહાર લાવે, દાંતણ કરાવી નવરાવે, પછી મંદિરમાં લઈ જઈ ઠાકોરજીના દર્શન કરાવે. તે વખતે પોતે મહારાજ સામા હાથ જોડે, પણ એ બધું જાણે સ્મૃતિ વિના થતું હોય એમ સૌને લાગે. ભુજમાં આ વાતની જાણ થતા ત્યાંથી સંત હરિભક્તો દર્શને આવ્યા ને ગામડામાંથી પણ આવવા લાગ્યા. સૌ જય સ્વામિનારાયણ કરી હાથ જોડે દંડવત કરે, એકબીજામાં મંદવાડના સમાચાર પૂછી મનમાં દુખાય, પણ મોટા મુક્તની અલૌકિક રીતમાં કોઈની નજર પહોંચે નહીં. તેથી સદગુરુઓ આદિ અમદાવાદથી તથા મૂળીથી આવેલા સંતો તથા ભુજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી વગેરે અને બાપાશ્રીના પુત્ર પૌત્રાદિક તથા ભાણેજ ભત્રીજા આદિ સંબંધીઓ અને કણભાવાળા સેવક આશાભાઈ, ભુજના સોની મોતીભાઈ તથા તેમના પુત્રો વગેરે ઘણા સંત હરિભક્તો સેવા કરવા લાગ્યા, પણ પોતે કાંઈ બોલે ચાલે નહીં. તેથી સૌને એમ થાય છે આ ફેરે બાપાશ્રીએ કોણ જાણે શું એ ધાર્યું છે, કાંઈ ખબર પડતી નથી. આ મંદવાડ કોઈ નોખી ભાતનો જણાય છે એમ પરસ્પર વાતો કરી ચિંતા કર્યા કરે.